એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે.
નમસ્કાર.
આજે આપણે એક એવા પુસ્તક પર વાત કરવાના છીએ જે મને લાગે છે કે શિક્ષણ વિશેની આપણી જે મૂળભૂત માન્યતાઓ છે ને એને હચમચાવી નાખે છે. સર કેન રોબિન્સન અને લુ એરોનિકાનું પુસ્તક ક્રિએટિવ સ્કૂલ્સ, એટલે કે સર્જનાત્મક શાળાઓ. ખરેખર આ પુસ્તક વાંચીને એમ થાય કે આપણી શાળાઓ બાળકોને ભવિષ્ય માટે તૈયાર કરી રહી છે કે પછી ભૂતકાળ માટે જકડી રાખી રહી છે.
બિલકુલ સાચી વાત છે. અને અત્યારના સમયમાં આ ચર્ચા બહુ જ જરૂરી છે નહીં? દુનિયા કેટલી ઝડપથી બદલાઈ રહી છે.
હા,
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓટોમેશન, આ બધા વચ્ચે જે કૌશલ્યો ખરેખર કામ લાગશે, જેમ કે સર્જનાત્મકતા, કંઈક નવું વિચારવાની ક્ષમતા, સાથે મળીને કામ કરવું, વિવેચનાત્મક વિચારસરણી,
હા, એ બધું. શું આપણે શિક્ષણ વ્યવસ્થા આ બધું ખીલવે છે કે પછી અજાણતા જેને દબાવી રહી છે? આ પુસ્તક બરાબર આ જ મુદ્દા પર આંગળી મૂકે છે. તો ચાલો આ રસપ્રદ વિષયમાં ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ લેખકથી, સર કેન રોબિન્સન. આમ તો જાણીતું નામ છે શિક્ષણ જગતમાં.
ઓહો, બહુ જ જાણીતું. સર કેન રોબિન્સન એટલે એ માત્ર લેખક નહોતા, એક વિચારક હતા, શિક્ષણશાસ્ત્રી હતા, આંતરરાષ્ટ્રીય સલાહકાર પણ.
અને એમને સરનો ઇલકાબ પણ મળેલો નહીં શિક્ષણ અને કળા ક્ષેત્રે એમના કામ બદલ.
હા, 2003માં. પણ મને લાગે છે એમની ખરી ઓળખ તો પેલા ટેડ ટોકથી બની. 2006નો એમનો ટોક, ડુ સ્કૂલ સ્કિલ ક્રિએટિવિટી, એટલે કે શું શાળાઓ સર્જનાત્મકતાને મારી નાખે છે.
હા, એ તો મેં પણ જોયો છે, અદ્ભુત છે.
એ ટેડના ઇતિહાસમાં સૌથી વધુ જોવાયેલો ટોક બન્યો. એનાથી એમના વિચારો આખી દુનિયામાં પહોંચ્યા. એમણે માત્ર વાતો નથી કરી, એમણે બ્રિટિશ સરકાર સાથે મળીને સર્જનાત્મક શિક્ષણ માટેની રણનીતિ બનાવવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી.
એટલે કે થિયરી અને પ્રેક્ટિસ બંનેનો અનુભવ હતો.
ચોક્કસ. અને એમના સહલેખક લુ એરોનિકા એ પણ અનુભવી લેખક છે. એમણે રોબિન્સનના જે જટિલ વિચારો છે ને એને એકદમ સરળ, રસ પડે એવી ભાષામાં મૂકવામાં મદદ કરી છે. એટલે આ બંનેનું જે કોમ્બિનેશન છે એ આ પુસ્તકને બહુ પાવરફુલ બનાવે છે.
તો પુસ્તક મૂળ શું કહેવા માંગે છે, એનો મુખ્ય મુદ્દો શું છે?
જુઓ, પુસ્તકનો જે કેન્દ્રીય વિચાર છે ને એ છે કે આપણી અત્યારની મોટાભાગની શિક્ષણ વ્યવસ્થાઓ એ હજુ પણ ઔદ્યોગિક મોડલ પર ચાલે છે.
ઔદ્યોગિક મોડલ એટલે
કે જે મોડલ ઔદ્યોગિક ક્રાંતિ વખતે બન્યું હતું, ફેક્ટરીઓ માટે એક સરખા કામદારો તૈયાર કરવા, વિચારોને બાળકોને ઉંમર પ્રમાણે અલગ પાડવા,
હા, વર્ગ પ્રમાણે,
બરાબર, પછી બધાને એક સરખો સિલેબસ ભણાવવો, સ્ટાન્ડર્ડ પરીક્ષાઓથી માપવા, આ બધું જાણે કોઈ ફેક્ટરીની પ્રોડક્શન લાઇન જેવું નથી લાગતું?
એ દ્રષ્ટિએ જોઈએ તો વાત સાચી છે. બાળકો જાણે કાચો માલ અને શાળા એટલે એમને તૈયાર કરતી ફેક્ટરી.
બસ એ જ. અને લેખકો કહે છે કે આ મોડલ હવે આજના જમાનામાં ચાલે એમ નથી, જૂનું થઈ ગયું છે. એટલું જ નહીં, એ નુકસાન પણ કરે છે.
નુકસાન
કેવી રીતે?
કારણ કે એ બાળકોની જે કુદરતી જિજ્ઞાસા હોય ને, શીખવાની લગન, એમની અલગ અલગ પ્રતિભાઓ અને ખાસ તો એમની સર્જનાત્મકતા, એને દબાવી દે છે. આના બદલે તેઓ એક કાર્બનિક મોડેલની વાત કરે છે.
ઓકે, કાર્બનિક મોડેલ એ શું છે, જરા વિસ્તારથી સમજાવો ને.
કાર્બનિક એટલે એમ કે બગીચા જેવું. માળી શું કરે, એ દરેક છોડને ઓળખે, એની જરૂરિયાત સમજે,
કોને કેટલું પાણી, તડકો,
હા, કોને કેવી માટી માફક આવશે, એ બધા છોડને એક સરખા બનાવવાની કોશિશ ન કરે, પણ દરેકને પોતાની રીતે ખીલવા માટે જે યોગ્ય વાતાવરણ જોઈએ ને એ પૂરું પાડે.
સરસ ઉપમા છે.
તો શિક્ષણમાં પણ એવું જ. શાળા અને શિક્ષકનું કામ માળી જેવું છે. દરેક બાળકની પોતાની આવડત, એની રુચિ, એની શીખવાની રીત અલગ હોય. એને ઓળખીને, એને પોષીને, એના વિકાસ માટે શ્રેષ્ઠ વાતાવરણ બનાવો. અહીં ભાર વ્યક્તિગતકરણ પર છે, બધા માટે એક જ માપદંડ એટલે કે સ્ટાન્ડર્ડાઇઝેશન પર નહીં. વાહ, ફેક્ટરીમાંથી બગીચા તરફની સફર આ તો આખો પરિપ્રેક્ષ્ય જ બદલી નાખે છે. પણ સવાલ એ થાય કે આપણી સિસ્ટમ આ ફેક્ટરી મોડલમાં આટલી બધી જકડાઈ કેમ ગઈ? પુસ્તક આના કારણોમાં ઊંડું ઉતરે છે.
હા, ચોક્કસ. પુસ્તકનો એક મહત્વનો ભાગ છે જેને લેખકો કહે છે શૈક્ષણિક ભ્રમ, ધી એકેડેમિક ઇલ્યુઝન.
શૈક્ષણિક ભ્રમ?
હા. આપણી શાળાઓમાં શું થાય છે, અમુક વિષયોને બહુ મહત્વ અપાય, જેમ કે ગણિત, ભાષાઓ, વિજ્ઞાન,
હા એ તો ટોપ પર હોય
બરાબર, અને બીજા વિષયો જેમ કે કળા, સંગીત, નાટક, શારીરિક શિક્ષણ, એને જાણે ઓછા અગત્યના ગણવામાં આવે. એક પ્રકારનું ઊંચ નીચનું માળખું બનાવી દીધું છે વિષયોનું.
અને આના લીધે જે બાળકો કદાચ કળામાં કે સંગીતમાં બહુ તેજસ્વી હોય એમને એમ લાગે કે હું હોશિયાર નથી, એવું થાય ખરું ને?
બિલકુલ, લેખકો એ જ કહે છે, બુદ્ધિ તો ઘણા પ્રકારની હોય છે. કોઈ ગણિતમાં હોશિયાર હોય તો કોઈ ચિત્ર દોરવામાં, કોઈ રમતગમતમાં આગળ હોય તો કોઈ બીજા સાથે હળીમળીને કામ કરવામાં. પણ આપણી સિસ્ટમ બુદ્ધિની એક સાંકડી વ્યાખ્યા પકડીને બેઠી છે, અને આ શૈક્ષણિક ભ્રમને લીધે કેટલાય પ્રતિભાશાળી બાળકો શાળામાં પાછળ રહી જાય છે અથવા પોતાની જાત પર જ શંકા કરવા લાગે છે. પુસ્તકનું એક વાક્ય છે, માનવ સમુદાયો પ્રતિભાની વિવિધતા પર આધાર રાખે છે, ક્ષમતાની એકલ સંકલ્પના પર નહીં.
આ મુદ્દો તો બહુ જ ગંભીર છે. અને પેલી સ્ટેન્ડર્ડાઇઝેશનની વાત, ખાસ કરીને પરીક્ષાઓ, એના વિશે પુસ્તક શું કહે છે? આપણે ત્યાં ભારતમાં તો આ પરીક્ષા અને માર્ક્સનું દબાણ અતિશય છે.
હા, પુસ્તક આ મુદ્દે પર બહુ જ સ્પષ્ટ છે. જે હાઈ સ્ટેક્સ સ્ટેન્ડર્ડાઇઝ ટેસ્ટિંગ છે ને, એટલે કે એવી પરીક્ષાઓ જેના પર બધો દારોમદાર હોય, એની સખત ટીકા કરે છે.
કેમ?
લેખકોની દલીલ છે કે જ્યારે બધું જ ધ્યાન ફક્ત પરીક્ષા પાસ કરવા પર હોય ત્યારે સાચું શિક્ષણ, જે જિજ્ઞાસાથી જાતે શોધીને સમજીને થાય, એ તો રહી જ જાય છે. અભ્યાસક્રમ સાંકડો થઈ જાય, શિક્ષકો પર ભણાવવા કરતાં પરીક્ષાની તૈયારી કરાવવાનું પ્રેશર વધી જાય, અને વિદ્યાર્થીઓ એ તો બસ તણાવ અને ચિંતામાં જ રહે.
તો પછી મૂલ્યાંકન કેવી રીતે કરવું? એ તો જરૂરી છે ને?
હા, મૂલ્યાંકન જરૂરી છે, પણ એનો હેતુ શીખવાની પ્રક્રિયાને મદદ કરવાનો હોવો જોઈએ, ખાલી માર્ક્સ આપીને લેબલ મારવાનો નહીં. પુસ્તકમાં ઘણા વિકલ્પો સૂચવ્યા છે, જેમ કે પોર્ટફોલિયો.
પોર્ટફોલિયો એટલે?
એટલે વિદ્યાર્થીએ સમય જતાં જે કામ કર્યું હોય, એના પ્રોજેક્ટ્સ, એના લેખો, એના ચિત્રો, એનો સંગ્રહ. પછી પ્રોજેક્ટ આધારિત મૂલ્યાંકન હોય, કોઈ પ્રદર્શન હોય, અને શિક્ષકો દ્વારા સતત અવલોકન. આ બધી રીતથી વિદ્યાર્થી ખરેખર શું જાણે છે અને શું કરી શકે છે એનું વધુ સાચું અને ઊંડાણપૂર્વકનું ચિત્ર મળે. અહીં ભાર માપવા કરતાં સમજવા પર છે.
સમજાયું. એટલે આ બધી વાત થઈ સમસ્યાની અને એની ટીકાની. હવે પેલો જે કાર્બનિક અભિગમ કયો એના પર આવીએ. જો બાળકો ફેક્ટરીના ઉત્પાદન નથી પણ બગીચાના છોડ છે, તો પછી શીખવાની પ્રક્રિયા કેવી હોવી જોઈએ?
પુસ્તકનો મૂળ સૂર એ છે કે બાળકો જન્મજાત શીખનારા છે, નેચરલ બોર્ન લર્નર્સ. એમનામાં કુદરતી રીતે જાણવાની ઈચ્છા, કંઈક નવું કરવાની વૃત્તિ હોય છે. પ્રોબ્લેમ આપણી સિસ્ટમમાં છે, જે આ વૃત્તિઓને પ્રોત્સાહન આપવાને બદલે ક્યાંક ને ક્યાંક દબાવી દે છે. એટલે શિક્ષણ પ્રક્રિયા એવી હોવી જોઈએ જે એમની આ કુદરતી શક્તિઓને ઓળખે અને એને પોષણ આપે.
અને આ શિક્ષકનું શું? જો એ માળી છે તો એણે શું કરવાનું?
શિક્ષકની ભૂમિકા તો સૌથી મહત્વની છે, કેન્દ્રમાં છે. પુસ્તક શિક્ષણને એક કળા તરીકે જુએ છે, ધી આર્ટ ઓફ ટીચિંગ. શિક્ષક ખાલી માહિતી પહોંચાડનાર ટેકનિશિયન નથી, એ એક સર્જનાત્મક પ્રોફેશનલ છે. એનું કામ છે વિદ્યાર્થીઓની રૂચિ સમજવી, એમની જરૂરિયાત ઓળખવી, એમને પડકાર આપવો, પ્રોત્સાહન આપવો, અને શીખવાનું વાતાવરણ એવું બનવું જે ઉત્તેજક હોય, મજા આવે એવું હોય. આ બધું કરવા માટે શિક્ષકોને શું જોઈએ?
સ્વતંત્રતા.
બરાબર, વધુ સ્વાયત્તતા, વધુ સન્માન, વધુ સપોર્ટ. એમને પેલા બંધિયાર સિલેબસ અને પરીક્ષાના ભારણમાંથી થોડા મુક્ત કરવા પડે, જેથી તેઓ પોતાની કળાનો ઉપયોગ કરી શકે.
અને શું ભણાવવું જોઈએ? અભ્યાસક્રમ વિશે પુસ્તક શું કહે છે?
હા, એ પણ મહત્વનો પ્રશ્ન છે. વોટ્સ વર્થ નોઈંગ, એટલે કે ખરેખર જાણવા જેવું શું છે? લેખકો કહે છે કે ખાલી પરંપરાગત વિષયોના જ્ઞાન પર જ ફોકસ ના હોવું જોઈએ. આપણે અમુક મુખ્ય યોગ્યતાઓ, એટલે કે કોમ્પિટન્સીઝ, કેળવવા પર ભાર મૂકવો જોઈએ.
યોગ્યતાઓ જેમ કે?
જેમ કે જિજ્ઞાસા, સર્જનાત્મકતા, વિવેચનાત્મક રીતે વિચારવાની ક્ષમતા, બીજા સાથે મળીને કામ કરવાની આવગત, સહયોગ, સંવાદ કરવાની કળા, કરુણા, એક સારા નાગરિક બનવાના ગુણ.
આ બધી તો જીવન જીવવાની કળા છે.
બિલકુલ, અને આ બધી યોગ્યતાઓ કેળવવા માટે કળા, માનવતા શાખાના વિષયો, શારીરિક શિક્ષણ, આ બધું એટલું જરૂરી છે જેટલું વિજ્ઞાન અને ગણિત. સિલેબસ એકદમ વ્યાપક અને સંતુલિત હોવો જોઈએ, જે બાળકના સર્વાંગી વિકાસ પર ધ્યાન આપે.
એટલે ફોકસ શું ભણાવવું એના કરતાં કેવી રીતે અને શા માટે ભણાવવું તેના પર વધુ છે. પણ આ બધી સારી વાતોને અમલમાં કેવી રીતે મૂકવી, પ્રેક્ટિકલી, પુસ્તક એના વિશે કંઈ કહે છે?
હા, પુસ્તકનો છેલ્લો ભાગ આ જ વાત કરે છે કે પરિવર્તન લાવવું કેવી રીતે. અને સ્પષ્ટ કહે છે કે આની કોઈ એક જાદુઈ ફોર્મ્યુલા નથી, કોઈ રેડીમેડ પેકેજ નથી.
એટલે દરેક જગ્યાએ અલગ રીતે કરવું પડે.
હા, દરેક શાળા જુદી, દરેક સમાજ જુદો. એટલે સિદ્ધાંતો ભલે આ જ રહે, પણ એને સ્થાનિક જરૂરિયાત અને સંજોગો પ્રમાણે ઢાળવા પડે. અને આમાં શાળાના જે નેતા છે, પ્રિન્સિપલ કે હેડ ટીચર, એમની ભૂમિકા બહુ મોટી છે.
એમણે શું કરવાનું?
એમણે ખાલી વહીવટ નથી કરવાનો, એમણે એક એવું વાતાવરણ બનાવવાનું છે જ્યાં વિશ્વાસ હોય, સહકાર હોય, નવા વિચારોને પ્રોત્સાહન મળતું હોય, એવી સંસ્કૃતિ જ્યાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ કંઈક નવું ટ્રાય કરતા ડરે નહીં, ભૂલ થાય તો પણ વાંધો નહીં, એવું વાતાવરણ.
અને આ બધું ખાલી શાળાની અંદર જ થાય કે બહારના લોકોનો પણ કોઈ રોલ છે?
ના ના, પુસ્તક ભાગીદારીની શક્તિ, ધ પાવર ઓફ પાર્ટનરશિપ પર બહુ ભાર મૂકે છે. શાળા એકલી આ બધું ન કરી શકે.
કોની ભાગીદારી?
શાળાઓ, માતા પિતા અને આખો સમાજ, આ ત્રણે વચ્ચે મજબૂત કડી હોવી જરૂરી છે. જ્યારે શાળા સમાજનું કેન્દ્ર બને ને, ત્યારે શિક્ષણ વધુ જીવંત અને અર્થપૂર્ણ બને. માતા પિતા પણ શિક્ષણમાં સક્રિય ભાગીદાર બને, અને સમાજના જે બીજા સંસાધનો છે, કોઈ સ્થાનિક કલાકાર હોય, કોઈ ઉદ્યોગપતિ હોય, ડોક્ટર હોય, એ બધાનો લાભ શાળાને મળી શકે.
અને મને સૌથી વધુ ગમેલી વાત એ છે કે લેખકો માને છે કે આ બદલાવ ઉપરથી નહીં આવે, નીચેથી આવશે.
એકદમ સાચું. પુસ્તકનો અંત જ ગ્રાસરૂટ્સ રિવોલ્યુશન, એટલે કે પાયાના સ્તરેથી થતી ક્રાંતિના આહ્વાન સાથે થાય છે. સાચું પરિવર્તન કોણ લાવશે? એવા શિક્ષકો, એવા માતા પિતા, એવા વિદ્યાર્થીઓ, એવા શાળાના નેતાઓ જો અત્યારની સ્થિતિથી સંતુષ્ટ નથી, જેમને લાગે છે કે કંઈક અલગ, કંઈક વધુ સારું થવું જોઈએ, અને તેઓ એ કરવા માટે તૈયાર છે.
એટલે કે દરેક જણ પોતાની રીતે ફાળો આપી શકે.
ચોક્કસ. જેમ પુસ્તકમાં કહ્યું છે, સર્જનાત્મક નેતાની ભૂમિકા બધા વિચારો ધરાવવાની નથી, તે એવી સંસ્કૃતિ બનાવવાની છે જ્યાં દરેક જણ વિચારો ધરાવી શકે અને અનુભવે કે તેમનું મૂલ્ય છે. નાના નાના પ્રયાસોથી જ મોટો બદલાવ આવશે.
આટલી બધી ચર્ચા પછી અમુક મુખ્ય મુદ્દાઓ એકદમ સ્પષ્ટ થઈ ગયા. પહેલું તો એ કે આપણી શિક્ષણ વ્યવસ્થાનું જે ઔદ્યોગિક મોડેલ છે એ હવે બદલવું જ રહ્યું. ફેક્ટરી નહીં, બગીચો.
બરાબર. બીજું, પેલું સ્ટેન્ડર્ડાઇઝેશન અને પરીક્ષાઓ પરનો જે અતિશય ભાર છે, એણે સર્જનાત્મકતા અને સાચા શિક્ષણને બહુ નુકસાન પહોંચાડ્યું છે. આપણે ત્યાં ગુજરાતમાં, ભારતમાં જે પરીક્ષા કેન્દ્રિત માહોલ છે, એના પર ગંભીરતાથી વિચારવું પડશે. શું આપણે માર્ક્સની દોડમાં બાળકોની અંદર રહેલી અસલી પ્રતિભાને મારી રહ્યા છીએ?
ત્રીજું, બુદ્ધિ અને સર્જનાત્મકતાની આપણી સમજને વિશાળ બનાવવાની જરૂર છે. દરેક બાળકમાં કંઈક ખાસ છે, એને ઓળખીને પોષીને બહાર લાવવું એ જ શિક્ષણનું સાચું કામ છે. અને કળા, સંગીત, રમતગમત એ એક્સ્ટ્રા પ્રવૃત્તિ નથી, એ શિક્ષણનો જ એક મહત્વનો ભાગ છે. પેલું વાક્ય મને બહુ ગમ્યું, શિક્ષણમાં સર્જનાત્મકતા સાક્ષરતા જેટલી જ મહત્વપૂર્ણ છે અને આપણે તેને સમાન દરજ્જો આપવો જોઈએ.
ચોથો મુદ્દો, શિક્ષકો. એ પરિવર્તનના હૃદયમાં છે, એમને સશક્ત બનાવવા પડશે, સ્વાયત્તતા, સન્માન, સાધનો આપીને. અને પાંચમું, શિક્ષણ વ્યક્તિગત હોવું જોઈએ. દરેક બાળકની જરૂરિયાત જુદી હોય છે, એટલે વન સાઇઝ ફિટ્સ ઓલ વાળો અભિગમ હવે નહીં ચાલે.
અને આ બધું શક્ય બનાવવા માટે છઠ્ઠો અને છેલ્લો મુદ્દો, ભાગીદારી. શાળા, વાલીઓ અને સમાજ બધાએ સાથે મળીને કામ કરવું પડશે. આ બધા વિચારો સારા છે, પણ રોજિંદા જીવનમાં આને કેવી રીતે લાગુ પાડી શકાય? કોઈ પ્રેક્ટિકલ રીત?
અરે, ઘણી રીતે. શિક્ષકો નાના ફેરફારથી શરૂઆત કરી શકે, વર્ગમાં વધુ પ્રોજેક્ટ આધારિત કામ આપે, વધુ ચર્ચા વિચારણાને પ્રોત્સાહન આપે, વિદ્યાર્થીઓને થોડી પસંદગી કરવાની છૂટ આપે.
અને માતા પિતા?
માતા પિતા શાળા સાથે વાત કરી શકે, માત્ર માર્ક્સ કે રેન્ક પર ધ્યાન આપવાને બદલે બાળકની રુચિ શું છે, એને શેમાં મજા આવે છે, એને પ્રોત્સાહન આપી શકે, બાળકની જિજ્ઞાસાને જીવતી રાખી શકે.
અને મોટા સ્તરે જે નીતિઓ બનાવે છે એ લોકો?
નીતિ નિર્માતાઓ પરીક્ષાઓનો બોજ ઘટાડી શકે, અભ્યાસક્રમમાં વિવિધતા લાવી શકે, કળા અને બીજા સર્જનાત્મક વિષયો માટે વધુ સંસાધનો ફાળવી શકે. ફિનલેન્ડ જેવા દેશોએ આવા પગલાં લીધા છે ને, અને એના સારા પરિણામો મળ્યા છે.
મને લાગે છે સૌથી મોટો ફેરફાર તો આપણી વિચારસરણીમાં લાવવાનો છે. આપણે શિક્ષણને ખાલી સારી નોકરી મેળવવાનું સાધન ન ગણીએ, પણ એને બાળકના સંપૂર્ણ વિકાસની એક પ્રક્રિયા તરીકે જોઈએ. અને પેલી પિકાસોની વાત, જે પુસ્તકમાં પણ છે. દરેક બાળક કલાકાર જન્મે છે. સમસ્યા એ છે કે આપણે મોટા થઈએ તેમ કલાકાર કેવી રીતે રહેવું? આપણે એ જોવાનું છે કે શાળાઓ બાળકની આ કલાત્મકતા, એમની સર્જનાત્મકતાને જીવતી રાખે, મારી ન નાખે.
એકદમ સાચી વાત. મારા માટે આ પુસ્તકમાંથી સૌથી મહત્વની શીખ એ છે કે પરિવર્તન શક્ય છે, નિરાશ થવાની જરૂર નથી. આખી દુનિયામાં એવા કેટલાય ઉદાહરણો છે જ્યાં શાળાઓ અદ્ભુત સર્જનાત્મક કામ કરી રહી છે. મુખ્ય વાત છે દૃષ્ટિકોણ બદલવાની. શિક્ષણને એક મશીન જેવી પ્રક્રિયા નહીં, પણ એક જીવંત, માનવીય, કાર્બનિક પ્રક્રિયા તરીકે જોવાની. જેમ લેખકો કહે છે, શિક્ષણને સુધારવાની જરૂર નથી, તેને પરિવર્તિત કરવાની જરૂર છે. આ માત્ર રિપેરિંગનું કામ નથી, આ તો આખી સિસ્ટમ બદલવાની વાત છે.
ખરેખર આ પુસ્તક એક પડકાર પણ છે અને સાથે સાથે એક મોટી આશા અને પ્રેરણા પણ. એ આપણને સૌને વિચારતા કરી મૂકે છે કે આપણે જ્યાં છીએ, જે ભૂમિકામાં છીએ, વાલી તરીકે, શિક્ષક તરીકે, નીતિ ઘડનાર તરીકે કે પછી એક જાગૃત નાગરિક તરીકે, આપણે શિક્ષણમાં આ સકારાત્મક બદલાવ લાવવા માટે શું કરી શકીએ. કદાચ આ જ પ્રશ્ન સાથે આજની આપણી વાત પૂરી કરીએ.
ચોક્કસ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.